જાણું છું અને દંભી છું. ક્રિયા નામની જે છે તે ભલે એટલી વધારે કરવી જોઈએ એવું નથી, પણ જે ક્રિયા થાય છે એની શ્રદ્ધા સેના આધાર ઉપર થાય છે કે હું જીવ નથી અથવા તો હું દેહ છું. બધી ક્રિયા સેના આધારે થાય છે? દેહ ના આધારે. જીવન છે અત્યારે એ દેહ અધિષ્ઠિત છે કે આત્મ અધિષ્ઠિત છે? તો પછી મારું જાણપણું નથી. અને જાણપણું હોય અને ક્રિયા દેહ અધિષ્ઠિત હોય તો દંભ છે. પણ શ્રદ્ધા, આ મારું જાણપણું જો શ્રદ્ધા હોય, શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધાનો અર્થ જ યથા તથ્ય, પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, અનુભવ. શ્રદ્ધા એને એક આધાર પ્રતીતિનો છે, જેને કહીએ ભાષ્યમાન થવું. નિશંકપણું આવે કે પોતાને હું આત્મા છું ભાષ્યુની જ સ્વરૂપ, એ એવી આજે સમ્યક દર્શન એટલે એવી શ્રદ્ધા જો જે થાય, પછી માત્ર જે કાંઈ જીવન છે એ દેહ આધારિત ન રહીએ, કર્મ આધારિત રહીએ. આ ફરક સમજાય છે? પછીનું જીવન એ દેહ આધારિત ન રહીએ પણ ઉદય આધારિત રહીએ. મારી શ્રદ્ધામાં તો છે કે હું આત્મા છું, કંઈ કરવાનું છે નહીં, મારે હું કંઈ કરતો નથી, મારે કંઈ કરવું જોઈએ એ વાત નહીં, મારે તો જ્ઞાતા દ્રષ્ટા અને સાક્ષી છું, અકર્તા છું, આ મારી શ્રદ્ધા છે. હવે જે કંઈ કરવું પડે એ ઉદય આધારિત થાય. તો અત્યારે આપણે ઉદય આધારિત જ છીએ એવું જ્યારે સ્થિતિ થાય ત્યારે આપણે કહીએ કે સમ્યક દર્શન છે. પણ જ્યાં કર્તાપણાનો ભાવ જોડાયો તો આપણી શ્રદ્ધા, કારણ કે સ્વભાવથી પોતે કરતા હોઈ શકે, સ્વભાવથી કરતા શેનો હોય? છ પદના પત્રની અંદર કર્તાપણું ત્રિવિધપણે કહ્યું છે. એક અનુપચરિત વ્યવહાર, એક ઉપચરિત વ્યવહાર અને એક સ્વભાવ. તો સ્વભાવથી નિજ પરિણતિનો કરતા છે. જો હું, મને શ્રદ્ધા છે કે હું જીવ છું, તો મારું પરનું કર્તાપણું એ મારી શ્રદ્ધાથી તો વિપરીત છે, એટલે હોય જ નહીં ને. પછી જે કંઈ હોય, પ્રારબ્ધ, કર્મ, ઉદય, જે કંઈ શબ્દ કહીએ એના આધારિત હોય, એમાં જીવનો ભાવ ન હોય, એમાં એની સાથે એનું જોડાણ ન હોય, તદ્રુપ ભાવ ન હોય, તો જે કંઈ તકલીફ થાય, મુશ્કેલી આવે, વ્યાધિ આવે, પીડા થાય, આ બધા જે કંઈ સ્વભાવ, આ દુઃખ થાય, શોક થાય, આ દેહનો સ્વભાવ જીવ પદમાં આવીને ઊભો રહીએ છે. મને થયું, મને આમ થાય છે, હું આમ કરું છું, મારે આમ કરવું જોઈએ, આ બધા જે વિકલ્પો છે, જો શ્રદ્ધા હોય તો નિર્વિકલ્પતા આવે. અંધશ્રદ્ધાની વાત નથી. દેવગુરુએ કીધું માટે આમ છે, એ એક પ્રકારની શ્રદ્ધાનું પહેલું પગથિયું છે. કારણ કે એમાં એ કીધું માટે આમ છે નહીં, પણ એ કહેનાર પુરુષ છે, એ સ્વરૂપ છે, એવી શ્રદ્ધા છે. તત્વની શ્રદ્ધા પછી પુરુષ છે એ તત્વરૂપ છે, એ આત્મારૂપ પુરુષ આત્માની વાત કરે છે. એટલે એની પ્રતીતિથી વચન પ્રતીતિ થાય, પુરુષ પ્રતીતિ થઈ છે. માટે પુરુષ પ્રતીતિ નથી ને એણે કીધું, તો પણ આપણને સમ્યક દર્શન થાય નહીં. તો હવે આપણે ક્રિયા અથવા જ્ઞાન એ બધી વસ્તુ ગૌણ છે. શ્રદ્ધા છે એ છ દ્રવ્યની એટલે તત્વની શ્રદ્ધા, આત્મ સ્વરૂપ જેમ છે તેમ જાણવું, પ્રતીતવું અને અનુભવવું, આ સમ્યક દર્શનનું સ્વરૂપ થાય દ્રવ્ય ઉપરની શ્રદ્ધામાં. જેમ આત્મદ્રવ્ય જાણીએ, જીવ દ્રવ્ય જાણીએ, એમ જ અજીવ દ્રવ્ય પણ એમ જ જાણવું. બીજા હજી દ્રવ્ય જીવ જાણે કે ન જાણે, એની શ્રદ્ધા થાય કે ન થાય, એ જીવને બાધાકારક નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આ ચારેય દ્રવ્યની માનો કે એને કોઈ જાતની જાણ પણ જ નથી અને શ્રદ્ધાય નથી અને જાણવા પ્રયત્ન કદાચ નથી કરતો. જીવને બંધન શેનાથી છે? પૂતગલથી. એટલે જીવના સંયોગી અવસ્થા એ બંધન. તે સંયોગ કેની સાથે છે? બાકીના ચાર દ્રવ્ય સાથે નથી. ઉપચારથી છે? અનુપચારથી નથી. અનુપચાર એટલે અનુભવમાં આવે. છ પદનો પત્ર યાદ છે ને? વિશેષ અનુભવમાં આવે કે જળ પૂતગલ દ્રવ્ય સાથેનો જીવનો સંયોગ છે એ ઉપચાર નથી. આ કાળ દ્રવ્ય સાથે મારો સંબંધ છે, ઉપચાર છે. કાળ ક્યાંય મને નડતો, જો હું મારામાં છું, પણ ઉપચારથી ભાઈ કાળ દ્રવ્ય છે એટલે મને અનેક અનેક પ્રકારના સાધનો મળવાની દુર્લભતા થઈ છે, પણ એથી કરીને મારા સ્વરૂપને કોઈ બાધા નથી. ધર્માસ્તિક આ દ્રવ્ય છે એ કોઈ મારી સાથે સંયોગથી નથી. મારે ચાલવું છે તો એ મદદ કરે છે, મારે બેસવું છે તો અધર્માસ્તિક મદદ કરે છે. તારે જે કરવું હોય કરને, એ ક્યાં તને દોડાવે છે બેસવું હોય તો, અને તારે દોડવું હોય તો એ ક્યાં તને ઉભો રાખે છે. આકાશ છે એ પણ તને જગ્યા કરી દે છે. એ કરી દે ન કરી દે, તારું અસ્તિત્વ છે એટલે જગ્યા તને છે જ. એમ ઉપચાર અને અનુપચાર સમજવા જેવા છે. હજી છ પદના પત્રમાં અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા જીવ છે આ વાત પકડાય નહીં. એની શિબિરો કરે છ દ્રવ્યની, છ પદના પત્રમાં. અને માર્ક કેટલા આવે હોમાંથી? 98. 99 માર્ક આવે, 100 આવે ટોપ. પણ કે અનુપચરિત વ્યવહાર એટલે શું? એ રીતે કેવી રીતે કર્મ છે અને બંધ કેવી રીતે, કે ભગવાન જાણે.
પણ અનુપચરિત જે વ્યવહાર છે એ લાવે છે આ ધર્માતિકાય છે, અધર્માતિકાય
છે, એ ઉપચરિત.
એ બધે ભૂતગલને જ લાવે છે, આત્માને તો એમાં જ લેવાના.
કોઈને એ બધા દ્રવ્યો પરસ્પર આ રીતે સંકળાયેલા છે, અનુપચરિતથી અને ઉપચરિતથી. હવે જીવની બંધ અવસ્થા છે એ સેનાથી છે? અનુપચરિત. કયા દ્રવ્યોની? જીવ અને પૂતગલ. જીવ અને પૂતગલ દ્રવ્ય એ જે સંયોગ સ્વરૂપ છે એનું, જે જળ ચેતનનું કાવ્ય પરમ કૃપાળુ દેવે કહ્યું કે બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન. આ સંયોગ જીવનો કોની સાથે છે? અજીવ દ્રવ્ય સાથે, અજીવમાં પણ પૂતગળ સાથે. જ્યારે નવ તત્વનું આપણે અભ્યાસ કરીએ ત્યારે જીવ અજીવ પછી પુણ્ય પાપ બંધ સંવર નિર્જરા અને મોક્ષ, એમાં અજીવની અંદર કયા દ્રવ્ય સાથેની વાત ચાલે છે? પૂતગળની. એમાં ક્યાંય અધર્માસ્તિકાય કે ધર્માસ્તિકાય કે આકાશ કે કાળની વાત છે નવ તત્વની વિચારણામાં? જીવને અજીવના સંયોગથી પુણ્ય અને પાપ, શુભ ને અશુભ, એ બધું કેની સાથે સંબંધિત છે? પૂતગલ સાથે. આ શ્રદ્ધા આપણે સમજવી છે. નવ તત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા અને તત્વની અંદર શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. હજી આપણું જે સમજણ છે એ બૌદ્ધિક સ્તરે છે, શ્રદ્ધા સ્તરે. છ છ દ્રવ્ય, નવે નવ તત્વ આપણે સમજીએ છીએ અને એવું આપણને થાય છે કે આપણે બહુ સમજી ગયા, હવે આથી વિશેષ શું સમજવાનું છે? પણ એ સ્તર કયું છે? બૌદ્ધિક સ્તર છે. બૌદ્ધિક સ્તર એટલે એવું કે જો એથી જરાક વિપરીત પરિસ્થિતિ થાય તો હચમચી જાય, એની ભાવની સ્થિરતા રહે. ભાઈ તું તો માને છે ને? એ માનતો તો, પણ તો ભાઈ પડે ત્યારે ખબર પડે, પડે ત્યારે. એનો મતલબ એ થયો કે એની સમજણ એમાં સ્થિરતા નથી, એ ટકતી નથી. એ સમજણને શ્રદ્ધાનું સ્વરૂપ હજુ મળ્યું નથી. રોગ વ્યાધિ ઉત્પન્ન થાય 509 ના પત્રમાં, એ મારા સ્વરૂપનો નાશ કરવા સમર્થ નથી. કર્મ આવા અશુભ ઉદય અને મરણાંત વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે શ્રદ્ધા શું કહે છે, એ મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. શ્રદ્ધા કેવી? તત્વની. કયા તત્વની? જીવ તત્વની. કે હું તો અજર અમર અવિનાશી શુદ્ધ ચૈતન્યમય એવો આત્મા છું, અને જે કંઈ આ ઉપાધિ છે એ તો શરીરને છે. શરીર નશ્વર છે, વિનાશી છે, કાળને આધીન છે, કર્મને આધીન છે. એક કર્મના દળિયા પૂરા થાય તો શરીર સારું હોય તો નો ટકે, માંદું તમ તોય નો ટકે, પણ સારું શરીર હોય તોય ન ટકે. અને હવે આપણી શ્રદ્ધા કે શરીર સરસ હોય તો 5 વર્ષ વધારે જીવાય, જીવિતવ્ય સાથે. જ્ઞાની કે છે આપણે 460 નો પત્ર, કે મને જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન સારું થાય માટે હું શરીરના ઉપચાર કરીશ. આયુષ્ય લંબાવવાની વાત ત્યાં ક્યાંય નથી. ત્યારે અહીંયા એમ કે અત્યારે આયુષ્ય વધારે એવી દવાઓ છે એમ. જુઓ, વિજ્ઞાન મેડિકલ ક્ષેત્રે એટલી બધી પ્રગતિ થઈ છે કે હવે માણાનું આયુષ્ય 10 વર્ષ દવાને કારણે વધે આયુષ્ય. એટલે અહીંયા આપણને શ્રદ્ધા શબ્દ સમજવો છે કે આપણી શ્રદ્ધા ચલિત થઈ ગઈ. તમને કર્મ સિદ્ધાંતની શ્રદ્ધા છે તો કે નથી? કા તો તમને એમ થયું કે હમણાં તો લાઈફ સેવિંગ મેડિસિન્સ ઘણી છે, પછી તમારી શ્રદ્ધા ડગી ગઈ કે આયુ તૂટી દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ? આ વાત ગાવામાં મજા આવી, ભક્તિ કરવા મજા આવી, પછી તો એમ કે લાઈફ સેવિંગ ડ્રગ અત્યારે અમેરિકામાં સુધારણા છે, એ જો અહીંયા આવી જાય ને તો આપણે 2 વર્ષ જીવી. એટલે કોક ગમે તે હગા વાલા દીકરા જે સ્વજન પરિજન ત્યાં કઈ છે, ત્યાં કઈ નવી શોધ થઈ છે, આ મને પીડા છે, આની કઈ ત્યાં નવું છે, સતત આની અંદર ઝંખના છે. ત્યાંથી કઈ નવા સાધનો આવશે, નવી દવાઓ આવશે, ઇન્ટરનેટ ઉપર દીઓ ને હવે આ ડોક્ટરને પૂછો ને કઈ થાય એમ છે, બધું બરોબર છે. જ્ઞાની કે છે અપારિણામિક મમતા ભાવે કર બધું જે કરવું હોય, પણ મમતા ભાવે તો નહીં જ. એ મમતા ભાવમાં આવે કે હું વધારે જીવું. હવે જીવનો સ્વભાવ મેં આત્મારે જાણ્યો છે તો એનો સ્વભાવ સમતા છે, મમતા નથી. જીવનો સ્વભાવ, અને હું એમ કહું છું મને સમ્યક દર્શન છે, હું તો 6 દ્રવ્યને બરોબર જાણું છું. એટલે આપણને હજુ આપણે એના પુરુષાર્થમાં છીએ. દિન પ્રતિદિન સ્વાધ્યાય સત્સંગ કરવાથી સત્પુરુષની વાતનું મનન થાય, ચિંતન થાય, ઘૂંટણ થાય, અને એમાં ને એમાં એક ક્ષણ એવી આવી જાય કે એને પોતાને પોતાના સ્વરૂપની નિશંક પ્રતીતિ થાય કે હું આત્મા છું. હવે તો કોઈ જ્ઞાની કહે કે ન કહે, શાસ્ત્ર કહે કે ન કહે, કદાચ કોઈ એમ કે આ શાસ્ત્ર માન કીધું છે તો એ કે એને જે તેવું હોય કે આ મારો અનુભવ છે, મારી શ્રદ્ધા છે. છૂટી જાય ત્યારે અવલંબન છૂટી જાય, બાકીનું જે કંઈ કહીએ ગુરુ સત્પુરુષ બધું અવલંબન, પણ અવલંબનથી રહી તેની શ્રદ્ધા સ્વ આધારે થઈ. કેમ કે મારા અનુભવની કોઈ જોડ નથી, પોતાના અનુભવની કોઈ જોડ નથી, અને અનુભવ જેવું કોઈ બીજું સત્ય નથી. પછી એને બીજા પ્રમાણની આવશ્યકતા નથી. આ કહ્યું છે કે એ શ્રદ્ધા હોવી સમ્યક દર્શન છે. કોઈ ના પાડે ને જ્ઞાની કે ના તું આત્મા નથી, તું સંયોગી છો, તારું જીવન દેહના આધારે છે, આત્માના આધારે નથી. એમ કોઈ કહે કે તારો દેહ સરસ રહેશે ત્યાં સુધી તું જીવીશ, આત્માનું જે હોય એની ચિંતા કરમાં, તો મેં કહ્યું તેમ ગમે તેટલું વિજ્ઞાન આગળ વધ્યું, જગતમાં એક દાખલો છે કે આ ભાઈ અમર છે, હજી મર્યા નથી. તો એ પોતાની શ્રદ્ધાને ચિંતનથી થાય, અનુપ્રેક્ષાથી થાય, નિર્વિકલ્પતા આવવી જોઈએ. અત્યારે સ્વવિકલ્પ છે, આપણને આત્માની શ્રદ્ધા છે પણ કેવી? સ્વવિકલ્પ. નિર્વિકલ્પ આવે તો 13મે ગુણસ્થાનકે છીએ, અરહત અવસ્થા છે. ત્યાં સુધી મોહની અવસ્થા છે, એ મોહ શરીરનો છે. છેલ્લામાં છેલ્લો મોહનો કણિયો ક્યાં હોય? શરીર. મોહનો કણિયો છેલ્લામાં છેલ્લો શરીર સાથે, દેહ ભાવ સાથે. શરીરની માયા, દેહાધ્યાસ જેને કહીએ, એ છેલ્લી ઘડી સુધી ગમે તેવી પીડા હોય તો પણ એને જે જીવવાના ભાવ છે, એ જીજી વિષા જેને આપણે કહીએ છીએ, એ જીજી વિષાનો આધાર શરીર કે આત્મા? બરોબર ને સાહેબ? શરીર. જીજી વિષા એ જ સૂત્ર છે જગતની અંદર વ્યવહારનું, કે માણસ ઈચ્છાથી જીવી જાય છે. તો જીજી વિષા એ આખો શરીર ઉપર કેન્દ્રિત છે. જીજી વિષા આત્મા સાથે કેન્દ્રિત થઈ ન શકે, કેમ કે અમરની જીજી વિષા શું? જે સનાતન છે, જે શાશ્વત છે, જે અમૃત્ય છે, એની જીજી વિષા શું? મરવાનો જ નથી. તે પછી એની જીજી વિષા એટલે હું તો છું, ત્રિકાળ છું, શાશ્વત છું, કાલે હતો, આજે છું, કાલે હઈશ. આવી જેને શ્રદ્ધા છે એને જીજી વિષા શું? પણ આ શરીર હતું, અત્યારે છે, અને હમણાં લાગે છે કે કલાક બે કલાકમાં હતો ન હતો, માટે આ જીજી વિષા છે. અને આ જીજી વિષારૂપી મોહનો કણિયો છેલ્લા શ્વાસ સુધી જીવને પર આધારિત રાખવા માગે છે. એ સ્વ આધારિત, શ્રદ્ધા આધારિત નથી. આકરું ઘણું. એટલા માટે કે અનાદિ કાળથી જીવને દેહના સંયોગનો અભ્યાસ થવાથી પોતે દેહરૂપ જ છે, દેહથી ભિન્ન પોતે છે જ નહીં. ખરેખર કહીએ તો આત્માની અશ્રદ્ધા છે આપણને, શ્રદ્ધા નહીં. સાચું કહીએ તો અશ્રદ્ધા છે. એટલે જ્યારે જ્યારે આત્મિક આરાધનાની પણ કાંઈ વાત આવે ત્યારે એ આત્માની અશ્રદ્ધાના આરાધન ઉપર જ આપણે આયોજન કરીએ છીએ. બધા સગવડતાના, સાધનના, એ બધા અશ્રદ્ધાના આધાર ઉપર જ આયોજન થાય. ચાલો, એટલે હવે આ તમારો પ્રશ્ન. સરસ પ્રશ્ન, સરસ. તો જ આપણને ઊંડાણ થોડુંક આપણે વિચારતા ન હોય ઘડીવાર, અને આપણા ઉપર છલા વિચારમાં આપણને એમ થાય કે કેટલું આપણે તો જાણી આવડી ગયું, જાણી ગયા ને, સમજી ગયા ને, ઘણું ઘણું થાય, મનમાં ભાવ થાય જીવને. પરંતુ જેટલો જેટલો જ્ઞાની પુરુષના બોધનો વિચાર કરીએ, શબ્દથી પર જવાનો ભાવ રાખીએ, શબ્દથી અટકીએ નહીં. શબ્દની પાછળ જ્ઞાનીનો રહેલો આશય, એનો સંકેત શું છે? શબ્દ જે હોય તે, એનો શબ્દ આ છે, પણ સંકેત શું છે? એ સંકેતને પકડવો. જેમ ઘરની અંદર પત્ની છે ને, એ પતિના ઈશારાને સમજી જાય. જે ન સમજે ને, એ ઘરમાં કોઈ દી શાંતિ આવવાની જ નથી, ડખા જ રહે. એમાં કંઈ બોલવાની જરૂર છે? મારે આ જોયું છે તો તમે ક્યાં કીધું હતું, કહેવાની જરૂર છે? તો તારામાં પત્નીપણું નથી. તો કે માઈ ગા વિના માય ન પીરસે, એ માં છે, તું માં નથી. એમ ઓફિસની અંદર જે આસિસ્ટન્ટ હોય ને, ઈશેમાં સમજે, ઈશારા. અને એમ ગુરુ શિષ્યના સંબંધમાં, શિષ્ય કેનાથી વાત પકડે? ગુરુએ બધું કહેવું પડે, સ્પષ્ટ કહેવું પડે. તો ચોખ્ખું બોલો ને, એમ કે ગુરુને, અરે ગુરુએ એક સહેજ સંકેત આપ્યો, ઈશારો કર્યો, વાત પૂરી થઈ ગઈ. અને ન સમજે તો શિષ્યત્વ નથી. અહીંયા એનું આસિસ્ટન્ટ જેને કહી ઓફિસનું, એ આસિસ્ટન્ટપણાની એની નથી, એને સમજ નથી. એણે ફાઇલ મૂકી અને જોઈને એની સામે જોયું ને ત્યારે ખબર પડી જાય કે જે મેં કર્યું છે એને પસંદ પડ્યું. ઇઝ નોટ હેપી, તરત જ લઈ જાય, સાહેબ હું ફરીથી ચેક કરીશ, ફરીથી આપીશ, આઈ ગોટ ઇટ, કે સમથિંગ મારી કઈ મિસ્ટેક. આ એટલે સુધીની જેને આપણે કહીએ છીએ ને કે આવો સમર્પણ ભાવ હોવો જોઈએ પત્નીમાં, સહકર્મચારીમાં અને શિષ્યમાં. આ વ્યવહાર માર્ગના સૂત્રો છે. પણ આપણે હવે સંબંધો ઉપરછલા થતા જાય છે, આછા થતા જાય છે, પાતળા થતા જાય છે, જીવનનો સંવાદ તૂટતો જાય છે. એ કાંઈ એક જગ્યાએ તૂટે છે એવું નથી, બધે તૂટે છે. વાત પકડાતી નથી, ઈશારા પકડાતા નથી, સંકેત સમજાતા નથી. હવે તો બહુ સ્પષ્ટ કયો, બહુ ચોખ્ખું કયો, તોય અડધું સમજાય છે. સમજીને પણ એટલી બધી દુષ્કર વાત છે. આખું અધ્યાત્મ જે છે એ આ પ્રકારનું છે કે એમાં કહેવાયા કરતા ન કહેવાયું વધારે છે. ખ્યાલ આવે છે? આત્મા સંબંધી વ્યક્તપણે જેટલું કહેવાયું છે મોક્ષ માર્ગનું, એના કરતા ન કહેવાયું વિશેષ છે. અને એ જ પામે છે જે કહેવાયું છે એમાંથી નથી કહેવાયું એ બધું સમજે છે અને આચરે છે. નોટ બિટવીન લાઇન્સ. સામાન્ય આપણે વાંચીએ, યુ રીડ ધ લાઇન, હી ઇઝ અ સ્ટુડન્ટ, કે જે લખ્યું છે એ વાંચ બસ, ડોન્ટ એપ્લાય યોર માઇન્ડ. લખ્યું છે એ વાંચ, કેમકે એને અત્યારે એની ભૂમિકા છે શિષ્યની, સ્ટુડન્ટની, જેને આપણે કહીએ વિદ્યાર્થી. ઈ રીડ ધ લાઇન. પછી મોટો થાય, ઓફિસમાં જાય, કંઈ પણ હોય, ત્યારે એમ કે રીડ બિટવીન ધ લાઇન્સ. પત્ર આવ્યો છે કાકાનો, બાપુજીનો, જે હોય, પણ તને એ બિટવીન ધ લાઇન્સ શું કહેવા માગે છે એટલે એની પાછળ આશય શું છે પકડ. તો બિટવીન ધ લાઇન્સ આ વ્યવહારિકતાનું ઉપરનું સ્તર છે, સ્ટુડન્ટથી ઉપરનું. ઓફિસમાં પણ એને જે કંઈ ફરિયાદ આવી હોય, કાગળ લખવો હોય, કાગળ વાંચવો હોય, પરિપત્રો આવ્યા હોય, એને બિટવીન ધ લાઇન્સ હોય. અને પછી ધંધામાં જાય અને વકીલાત જેવું, જ્યાં કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ થયા હોય હાથમાં આવે, તો એ જે કંઈ પ્રકારની સમજણ હોય, MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કરાર ખત થાય, બધા એગ્રીમેન્ટ થાય, લખાણના વેચાણના દસ્તાવેજ, તો કે વાંચ બિહાઇન્ડ ધ લાઇન્સ, વાંચ બિટવીન ધ નહીં. કે આ જે કરાર છે, આ 9મી કલમ છે ને, એમાં પાછળ શું છે એ સમજ, જે નથી કહેવાય ભેદ શું છે પકડ. તો રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ. આ બધા જે પાર્લામેન્ટની અંદર ખરડા આવે વગેરે બધા, રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ. અને આ જે છે આપણું અધ્યાત્મ, જ્ઞાની પુરુષોની વાત, એ રીડ બિયોન્ડ ધ લાઇન્સ. તું શું લઈને બેઠો છું? આ રહ્યું મારી પાસે જે બિલ મુકાણું છે, આ જે કંઈ કહેવાયું છે, કરાર જે લેવું, તું હજી એટલું એની બિહાઇન્ડ વાંચી શકે. તું શાસ્ત્રો, જ્ઞાની પુરુષ, સત્પુરુષના વચન જે એમ કહે કે વાણી દ્વારા મારી વાત કહી શકાતી નથી, તોય હું કહું છું, ત્યારે તારી ભૂમિકા શું? રીડ બિયોન્ડ ધ લાઇન્સ. આ શું નથી કહી શકા? આ જ્ઞાની આટલો ગ્રંથ લખીને, એટલી મહેનત કરીને શું નથી કહી શકા? પકડાય છે? એ દ્રષ્ટિ શિષ્યમાં આવે ત્યારે ગુરોસ્તુ મૌનમ શિષ્ય વ્યાખ્યાનમ. ગુરુનું મૌન એ જ શિષ્યનું. જ્યાં સુધી વધારે કહેવાની જરૂર પડે ત્યાં સુધી શિષ્યની કચાશ છે અને ગુરુની અણ આવડત છે. મુશ્કેલી પડશો બધું, પણ કહેવું છે તો હું તો કહી દઈશ જેટલું કહેવાય એટલું. એમ થાય કે આખ આઠ કલાક સાંભળીએ ત્યારે સમજી લેવું કે આપણું સ્તર ઘણું નીચું છે. પણ એમ થાય કે એક કલાક સાંભળ્યું છે, મારે દસ કલાક વિચાર કરવો પડશે એટલું મને મળ્યું છે, એ પણ ઓછી પડશે. આ સ્તર છે આપણે સમજવાનું. સમજનારે વધારે પુરુષાર્થ કરવો પડશે. કહેનારો પણ એટલો જ પુરુષાર્થ કરે છે, કારણ કે જે નથી કહી શકાય કેવું છે કેટલો બધો પુરુષાર્થ માગે છે. એક શબ્દ પણ આગો પાછો ન થાય, અયોગ્ય શબ્દનો ઉપયોગ ન થાય, ખોટો સંકેત મળે એવો શબ્દનો ઉપયોગ પણ ન થાય, ખોટા સંદર્ભ પકડાય એવી વાત પણ ન. એટલી જાગૃતિ સાથે ગુરુ બોલતા હોય. તીર્થંકરનો એક એક શબ્દ, કૃપાળુ દેવનો એક એક વાક્ય આપણે જોઈએ છીએ વચનામૃતમાં, અને ક્યારેક શબ્દ પ્રયોગ ને ભાષા પ્રયોગ, આ ન આમ મૂક્યો ને આ આમ મૂક્યો, આ કેવી રીતે, આ સમજવું જ આકરું લાગે છે. આ ગઈકાલે જે આઠમી કલમમાં આવ્યું, એમના માટે અમને સોચ રીતો તો વગેરે ક્યાં પકડાય, કેમ પકડાય એવી રીતે. એને કહ્યું અપારિણામિક મમતા, હવે મમતા જ મૂક્યું છે પાછું, અને બધા મમતા જ પકડે, પણ પકડવાનું છે અપારિણામિક. હવે અપારિણામિક તો કોણ જાણે, આપણને કોણ ખબર છે, પારિણામિક એ ખબર નથી ને અપારિણામિક ની ખબર. હવે જ્ઞાની પુરુષ એટલી બધી ઉપયોગવંત એની ભાષા છે, અનવકાશમાં કેવી મુશ્કેલી પડી આપણે કે શું કે છે આ. એક જગ્યાએ અનવકાશ કે છે આત્મધ્યાન અવકે, અને અહીંયા કે છે અનવકાશ આ પોતાને મળતો નથી. કેટલો ઉપયોગ આપવો પડે સાંભળવામાં, વાંચવામાં, અને પછી વિચારવાનું, પછી રહ્યો વિચારવાનું ઘણું વાત, કારણ કે વિચારવામાંથી નથી સાંભળ્યું અને નથી વાંચ્યું ને નથી બોલાયું, એ સમજવું છે. અને એ બિયોન્ડ સમજવું છે, અને એ પોતે તો કેટલો પોતાનો એમાં ઉપયોગ દ્રઢ થયો કે આ શબ્દમાંથી પાછળનો સંકેત શું પકડાય છે, સાર શું પકડાય છે. બહુ સરસ વાત છે, બહુ મજા આવે. સ્વાધ્યાયનો આપણને કેવી રીતે કરવો એ પદ્ધતિ સમજાય, જ્ઞાનીના વચનો કેવી રીતે વિચારવા. ડોન્ટ રીડ ધ લાઇન્સ બટ રીડ બિયોન્ડ ધ લાઇન્સ. ચાલો, કઈ પ્રશ્ન નથી, ના ના ના, કોઈ થવાની જરૂર નથી, જાગૃત રહ્યો. હા, સરસ પ્રશ્ન છે કે તપ ને ચારિત્ર ને જુદા કેમ પાડ્યા. તપ અને ચારિત્ર ને જુદા કેમ પાડ્યા. આપણે તો કઈ પણ તપ કરીએ એટલે શું કઈ ચારિત્ર જ કહીએ ને,
બરોબર છે.
એ પછી જુદું, ચારિત્ર વગરનું તપ. ચારિત્ર એટલે શું, ચારિત્ર એટલે
જેવું સમજે છે, જેવું જોઈએ છે એવું જ આપણું વર્તન, હિપોક્રસી ના હોય.
આપણી હવે હંસિકાબેન એક વાત સરસ સરસ મૂકી રાખ, બહુ સરસ મૂકી કે અમારી ભૂમિકાએ, આપણી ભૂમિકાએ આપણે સમજવું છે. ચારિત્ર એટલે શું, આચરણ, સીધો અર્થ એમ કે દીક્ષા લીધી અને ચારિત્ર લીધું, અથવા કોઈ બહુ જપ તપમાં અનુષ્ઠાનમાં વધારે તો આ પ્રકારનું ચારિત્ર ઘણું ઊંચું છે. પણ સર્વ સામાન્ય અર્થી કે ચારિત્ર લેવો, ચારિત્ર અંગીકાર કરો, ચારિત્ર ગ્રહણ કરો, તો દીક્ષા લેવી. સર્વસંગ પરિત્યાગ કરવો, વિરતિ સર્વ વિરતિ કહીએ, આ ચારિત્રના અંગ છે. એ ચારિત્રનો અંગ છે. એટલે હવે ચારિત્ર વગરનું તપ એટલે ચારિત્રનો અર્થમાં ચારિત્ર એક દેશવિરતિ હોય અને બીજું સર્વવિરતિ હોય. વિરતિ એટલે વિરમવું. હવે એને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું એટલે ચારિત્ર પ્રગટ થાય. ચારિત્ર પ્રગટ થાય અને ચારિત્ર પ્રગટ થાય એટલે એ જેટલા પ્રમાણમાં જ્ઞાન અને દર્શન વિશુદ્ધ પ્રમાણમાં પ્રગટે તેટલા પ્રમાણમાં એનું ચારિત્ર એટલે આચરણ, વિરતિ ધર્મ. ચારિત્ર છે એ વિરતિ ધર્મ છે, એ પ્રગટ થાય. હવે વિરતિ નથી અને તપ છે. ચારિત્ર વગરનું તપ એટલે વિરતિના ભાવો નથી અને તપ છે. આ વાત પકડાય? વિરતિના ભાવો વગર તપ. કોઈ પણ તપ કરીએ પણ વિરતિનો ભાવ ક્યાં કીધું? આત્મસિદ્ધિમાં લયું સ્વરૂપ અને વૃત્તિનું રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. વ્રત એ સેના માટે છે? તો કે વૃત્તિનો વિજય કરવા માટે. વૃત્તિઓ ઇન્દ્રિય મારફત એના વિષયોથી બહિર્મુખ થઈ છે, એ વૃત્તિઓને નિવર્તન કરવી અથવા ઉપશમાવવી, એ વૃત્તિને અંદરમાં સમાવી દેવી, આ માટે વ્રતનું આયોજન છે. એ હવે એ છે ને સ્વરૂપ વૃત્તિનું જાણતો નથી. સમયે સમયે વૃત્તિઓ ઉત્પન્ન થયા કરે છે. પદાર્થને જોઈને વૃત્તિ ઉત્પન્ન થાય છે, સંયોગથી વૃત્તિ ઉત્પન્ન થાય છે, ઉદયથી પણ થાય છે. પણ એ વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિ મારું સ્વરૂપ નથી, એ તો નૈમિતિક પરિબળ છે. ઉપયોગ બહાર જાય છે તો એને ત્યાં વાળવી, વૃત્તિઓને વાળવી, વૃત્તિઓનો વિજય કરવો, વૃત્તિઓને સંક્ષેપવી, વૃત્તિઓને સમાવવી, વૃત્તિઓનું નિવર્તન કરવું, વૃત્તિઓનો ક્ષય કરવો, અથવા વૃત્તિને જ્યાંથી ઊભી થઈ છે એ આત્માની અંદર સમાવી દેવી. આ ઉત્કૃષ્ટ કેવળ જ્ઞાન થવા પહેલાંની ભૂમિકા છે કે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત વૃત્તિ વહી નિજ ભાનમાં, થયો અકર્તા ત્યાં. આખો બંધની પરંપરા પણ અટકે છે અને હવે જે છે બંધ એ પણ છૂટે છે. આ વૃત્તિ માટે વ્રત અને તપ છે. તપ સાદા અર્થમાં કહીએ તો તપ શું છે? કર્મથી નિર્જરાનું ઉત્કૃષ્ટ માધ્યમ તપ. સંવરથી આવતા કર્મોને રોકાય, પણ તપથી જે સત્તામાં પડેલા છે, જે કર્મો આવ્યા નથી, ઉદયમાં નથી, પણ સત્તામાં કેટલા છે? કારણ કે આ કર્મનું ઉપાર્જન ક્યારથી છે? તો એ સત્તામાં રહેલા કર્મો સાહેબ સંવર તો અમે કરીએ, પણ આ અનાદિકાળના કર્મો એ સેનાથી જાય? તો કે તપથી તારા કર્મની નિર્જરા થાય. 12 પ્રકારના તપ, એ બધું ડિટેલ્સમાં આપણે ન જઈએ, પણ તપ એટલે કર્મની નિર્જરા. એટલે જે વ્યવહાર સત્તામાં રહેલા કર્મની નિર્જરા કરે, કર્મના દળિયા આત્મપ્રદેશ ઉપર જે ચોંટ્યા છે એ ખરી પડે, જે આવરણ રૂપ છે એ કર્મના દળિયા ખરી પડે, એ આવરણ તૂટી જાય, આ માટે તપ છે. હવે આ તપ સાચું ક્યારે થાય? કે આ વિરતિના ભાવ, ચારિત્ર, આત્માનું ચારિત્ર. આત્મા અસંગ છે અને સર્વથી ભિન્ન છે. હવે એની શ્રદ્ધા નથી આત્માની અસંગતાની કે ભિન્નપણાની શ્રદ્ધા નથી. એટલે ચારિત્ર જેને કહીએ એ ચારિત્ર એને એ તત્વથી ચારિત્ર નથી. સંયોગમાં પ્રીતિ છે, સંયોગમાં ગમો છે, સંયોગની પસંદગી છે, સંગીપણું જીવને બહુ ફાવી ગયું છે, સર્વસંગ પરિત્યાગ કે અંશતોય નથી, અને તપ કરે છે, તપ ઉત્કૃષ્ટ થાય છે. એ તપનું અધિષ્ઠાન ચારિત્ર નથી, પણ કોઈને કોઈ અપેક્ષાએ પોતાના કષાયને પોષવાનું છે. બેસે તપનો આધાર આત્મચરિત્ર નથી, પણ પોતાનો વિભાવ ભાવ જે છે, શરીર પ્રત્યેની મમતા છે, ક્રોધમાન માયા લોભ છે, અનેક પ્રકારની બીજી કર્મની સંતતિ છે, અને એને કારણે જે લૌકિક ભાવ છે, લોક સંજ્ઞા છે, જે ઓગ સંજ્ઞા છે, આ બધા બહિર્મુખ ભાવને જાણે અજાણે એમાં એની એના પ્રત્યેનો એનો મોહ લગાવ ખેંચાણ એને કારણે એનું પ્રેરક બળ તપનું એ છે, આત્મા નથી. ચારિત્ર ત્યાં વીરતીપણાનો કોઈ સંસ્કાર દ્રઢ કરવાની વાત નથી, એનો આધાર વિરતી નથી, એનું અધિષ્ઠાન વિરતી નથી. એટલે એવું જેને અનુષ્ઠાન પાંચ પ્રકારના કહ્યા છે, એમાં છેલ્લું અનુષ્ઠાન કહ્યું છે અમૃત, પણ પેલું છે એ વિષ, પછી ઓલે તદ હેતુ વગેરે ગરલ, આ બધા કેવા ઓક સંજ્ઞાએ લોક સંજ્ઞાએ પરલોકની ઈચ્છાએ કંઈ ને કંઈ તપ છે, એમાં ના નથી, તપમાં ના નથી, તપ ઉત્કૃષ્ટ છે પણ ચારિત્ર નથી, ચારિત્રનો આધાર નથી. ચારિત્ર આત્માનો ગુણ છે, તપ બાહ્ય એની રૂપ છે, તપ છે એનું બાહ્ય સ્વરૂપ છે, પણ ચારિત્ર આંતરિક છે. એ આંતરિક ચારિત્રનું સ્વરૂપ વિરતી ભાવ છે. જે પ્રકારનું તપ કરે એ પ્રકારનો એને તપ કરે કે એને આહાર ઉપરનો વિરતી ભાવ આવે તો એનો તપ ઉપવાસના ઉણોદરીના, એને સ્વાદ ઉપરનો વિરતી ભાવ આવે તો એના તપ આ પ્રકારના કે ભાઈ વિગઈ ત્યાગ છે આ વગેરે છે. જેવી જેવી પ્રકારનો એને એવી તપનો પ્રકાર બદલાતો જાય. શરીરની ચંચળતા શરીરનો મોહ તો કાય સંલીનતાનું તપ છે. પોતાની જાણપણું તત્વ નથી જાણતો તો એ જાણપણા માટે સ્વાધ્યાય એ પણ એને માટે તપ છે. આખું તપ એ બાહ્ય વ્યવહાર છે, એમાં તપના અભ્યંતર પ્રકાર પણ આપ્યા છે, પણ એનો આધાર શું છે? તપ અભ્યંતર પણ સાચું ક્યારે થાય? કૌશક અભ્યંતર તપ છે, એ અનર્થના પાઠથી દેહને ભોસરાવે તો થાય ને કૌશક, ખ્યાલ આવે છે? કૌશક ક્યારે થાય? શરીરને ભોસરાવીને કૌશક થાય, એમ સ્વાધ્યાય કરવો છે તો અજ્ઞાનને ભોસરાવતા જવું પડે. અજ્ઞાનનો આધાર અહમ છે, અહંકાર છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અજ્ઞાનનો આધાર છે. જ્યાં સુધી હું આ છું હું તે છું, પોતાનું વ્યક્તિગત જે કંઈ સ્વરૂપ છે કર્મકૃત એની સાથેની જ એકરૂપતા છે, ત્યાં સુધી અજ્ઞાન ઊભું જ છે. અજ્ઞાન જોડાયેલું છે, કેમ કે અજ્ઞાનનો આધાર એ છે. તો હવે સ્વાધ્યાય પણ સાચો ત્યારે થશે કે હું દેહ નથી, આ મારી વર્તમાન પર્યાય છે તે નથી. એ પર્યાય સંદર્ભે આ વસ્તુ સમજવી પડે તો ખોટી સમજણ આવશે, અને ખોટી સમજણ ઘણીવાર આપણને આવે છે. એનું કારણ શું? કે અમને આ અનુભવમાં નથી. તારો અનુભવ તે કયા અનુભવની વાત કરસ? વર્તમાન દેહ પર્યાય છે એનો, એના આધાર ઉપર તારે શાશ્વતનો અનુભવ લેવો છે, મૂલવવો છે, તુલના કરવી છે, સમજવું છે કે ના ના સાહેબ અમને તો પદાર્થથી સુખ થાય છે, આ મારો અનુભવ છે. ન સમજાય. સ્વાધ્યાય તપ ત્યારે જ થાય કે એ તપ કરવા માટેની આપણી ભૂમિકા જીવના સ્વરૂપમાં આવે તો થાય. એટલે ચારિત્ર વગરનું તપ, એટલે જ્યાં સુધી એવી પોતાની પરિણામની સ્થિતિ વિરતિના પરિણામ, એટલે હવે તપ કરે છે મારે બધાથી છૂટવું છે. આ તપ એ ઉત્કૃષ્ટ વિરતિનો પ્રત્યક્ષ પ્રયોગ થયો. તપ છે એ વિરતિ નો, પણ વિરતિ નથી અને તપ છે. ઉપદાન કરે, માંસ ખમણ કરે, યાત્રા કરે, કોઈ પણ પ્રકારની તપની અંદર, તો બધા તપની અંદર જો વિરતિ ભાવ ન હોય, વિરક્તિ ન હોય પર પદાર્થ પ્રત્યે, પૂદગળ પ્રત્યેની, તો એ પ્રકારનું એ તપ એને નિરર્થક. ચારિત્ર વગરના જ્ઞાનમાં અપેક્ષા એ છે કે જ્ઞાન જો પરિણામ ન પામે, જ્ઞાનનું ફળ વિરતિ છે. અને પછી કૃપાળુદેવે લખ્યું છે એક પત્રમાં કે જે જ્ઞાનથી આત્મા વિરતિના પરિણામને ન પામ્યું તે જ્ઞાન નિરર્થક છે. એ સાંભળવું, એ બોલવું, એ વિચારવું કે જેમાં એને વિરતિના પરિણામ એ પ્રાપ્ત કરી શકતો નથી, તો અહીંયા ચારિત્ર વગરનું જ્ઞાન એટલે બંધ મોક્ષ છે. કલ્પના ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે અહીં. આ એને જ્ઞાન છે, શુષ્ક છે, ચારિત્ર મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. જ્ઞાન છે, ચારિત્ર નથી. મોહાવેશમાં વર્તે છે, અંતરથી મોહ છૂટ્યો નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિના પરિણામો એમાં આવ્યા નથી, અથવા વિરતિના પરિણામને એ પુષ્ટ કરતો નથી. તો એનું જ્ઞાન એ શબ્દ સાથે જોડાયેલું છે, ભાષા સાથે જોડાયેલું છે, વ્યાકરણ સાથે જોડાયેલું છે, તર્ક પ્રમાણથી સાથે જોડાયેલું છે. એના જ્ઞાનને વિરતિ ભાવ સાથે કોઈ સંબંધ નિરર્થક છે. એટલે એ જ્ઞાન નિરર્થક છે. આત્મા સંબંધી જ્ઞાન છે, પણ આત્મા સંબંધી એવો પરિણામ નથી. પરિણામ આત્મા સંબંધિત હોવો જોઈએ. તો એ આત્માનું જ્ઞાન કેવું કર્યું? જેવું મને ઘડિયાળનું જ્ઞાન છે, જેવું મને કોઈ પણ પદાર્થ કે આનું મને પરફેક્ટ નોલેજ છે, એમ પંડિતોને આત્મા સંબંધી પરફેક્ટ નોલેજ. એટલે અહીંયા કે એ જ્ઞાન પણ નિરર્થક છે. જો એ જ્ઞાનનું પરિણામ વિરતિ ન થઈ તો જ્ઞાન નિરર્થક છે. એના છૂટવું વિરતિથી વિરમણ અને પછી વિરતિ. અત્યારે સંયોગમાં છે બધું, અને હવે જોડાવું પણ નથી, અને જે જોડાયા છે તપમાં તો જે સત્તામાં છે એનાથી મુક્ત થવું છે.
તો મને આત્માની સ્પષ્ટ અનુભૂતિ પ્રકારનું
જ્ઞાન છે, એનાથી આગળનો પ્રયોગ થયો કે જેવું જાણ્યું તેવું આચરવું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે. અહીંયા આ જ્ઞાન અને ચારિત્ર જેવી સમજણ એવું એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર એટલે જેવું એનું જ્ઞાન છે એવી જ એનું ચારિત્ર છે, આચરણ છે. કેવળ જ્ઞાની છે, એને કેવળ જ્ઞાન થયું છે, તો જેવું એનું જ્ઞાન છે એવું જ એનું આચરણ છે. એ આચરણ વિતરાગનું છે, એમાં ક્યાંય એનું હલવો ચાલવું તો એનું છે, ખાવું પીવું એનું છે, ઉઠવું બેસવું એનું છે, પણ એનું યથાખ્યાત ચારિત્ર છે એ આત્માનું ચારિત્ર છે. ત્યાં એને વિરતિ પરિણામ એ પૂર્ણ વિરતિ થઈ, એટલે વિતરાગતાની પૂર્ણતા. અહીંયા ત્યાં કહ્યું કે જ્ઞાન એવું જ ચારિત્ર. ચારિત્ર એટલે જેવું જ્ઞાન એવી જ એની પ્રક્રિયા. કોઈ બીજો પ્રશ્ન ન હોય તો વાતને હોય શકે. દેશવીરતીમાં તો શું છે કે એની શ્રદ્ધા બરોબર છે, બોધે બરોબર છે, પણ પૂર્વ કર્મના અંતરાય એટલા છે કે એ અપ્રત્યાખ્યાનીય વર્ણ કર્ણને કારણે એ વીરતી લઈ શકતો, એમાં બાધા છે. એ બોધ બળ કરતા ઓલું બાધાનું બળ વધારે છે, પણ જેથી બાધાનું બળ હળવું થાય તેથી આ રોકાય નહીં. દેશ વીરતી વાળો સર્વ વીરતીમાં કૂદી જાય. ક્યારે? કે એની રોકનાર જે અપ્રત્યાખ્યાનીય વર્ણ કર્મનું જે જોર છે કે જે એને વિરતિમાં રોકે છે એ અંતરાય દૂર થતા તાત્કાલિક. એટલે વીરતિ ધર્મવાળો દેશ વીરતિ એટલા બધા વ્રત તપ આખો દિવસ અનુષ્ઠાન કરતો હોય, શું કામ? એનું બળ વધે એટલે ઓલો અંતરાય તૂટી જાય.